समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मां गाथा 320 नो स्वाध्याय चाले छे। गाथा 320 એની અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા, એનો ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે। હવે આગળ અંશ લઈએ એ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। ગાથા 320માં એ વાત આવી કે જ્ઞાન અકારક એટલે કે કરતા નથી, તેમજ આ જ્ઞાન અવેદક એટલે કે એ ભોગતા પણ નથી। જ્ઞાન એટલે આત્મા, આત્મા કરતા પણ નથી અને આત્મા ભોગતા પણ નથી। અને એ વાતને સમજાવવા માટે ગાથામાં દ્રષ્ટાંત લીધું કે જેમ આંખ એટલે નેત્ર કરતું નથી, ભોગવતું નથી અને માત્ર દેખે જ છે, માત્ર જુએ જ છે, તેવી રીતે જ્ઞાન પણ એ જાણે છે પણ એ કરતું નથી કે ભોગવતું નથી। અને બંધ, મોક્ષ, કર્મનો ઉદય તથા નિર્જરા એને પણ એ જાણે છે, એને પણ એ કરતું નથી। બંધને, મોક્ષને, કર્મને, નિર્જરાને જ્ઞાન એટલે આત્મા કરે નહીં, ભોગવે નહીં, પણ માત્ર જાણે। બહુ ઊંચી વાત છે, બહુ મોટી વાત છે, બહુ શાંતિથી સમજવા જેવી વાત છે। ભગવાન આત્મા માત્ર જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે, ત્રણેકાળ જ્ઞાયક છે, ભૂતકાળમાં પણ જ્ઞાયક હતો, વર્તમાનમાં પણ જ્ઞાયક છે અને ભવિષ્યમાં પણ જ્ઞાયક જ રહેશે। આત્મા કાંઈ કરે નહીં, કાંઈ કરે નહીં પણ માત્ર જાણે, અને પરને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે। નિશ્ચયથી તો આત્મા સ્વને જાણે। આપણે આ ગાથા ઉપર જે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે એ કરી રહ્યા છીએ, એની ઉપરના ગુરુદેવના પ્રવચનના અંશ આપણે લઈ રહ્યા છીએ, એટલે એ ટીકાનું પણ સહેજ પુનરાવર્તન આપણે કરીએ। ટીકામાં એ વાત આવી છે કે આ જગતમાં જે દેખાય એવા પદાર્થો, નેત્રથી દેખાય તેવા, આંખથી દેખાય એવા પદાર્થોથી આત્મા અત્યંત ભિન્ન છે। આત્મા અને એ પદાર્થો એ બંને વચ્ચે અત્યંત ભિન્નતા છે, અત્યંત જુદાપણું છે, એટલે આત્મા એને કરે નહીં કે એને વેદે નહીં, આત્મા એને કરવા અને વેદવા માટે અસમર્થ છે, એટલે એને એ કરતો નથી કે વેદતો નથી। અને પછી એ વાતની દ્રઢતા કરાવી કે જો એમ ન હોય તો એમ કહી, અને પછી અગ્નિનું ઉદાહરણ આપ્યું અને એમાં એમ કહ્યું કે અગ્નિને એ દેખે છે પણ જો આંખ અગ્નિને કરે તો આંખ જ્યાં જ્યાં જાય, આંખ જેના ઉપર દ્રષ્ટિ કરે એ વસ્તુ સળગે એવો અર્થ થાય। અને એ જ રીતે આંખ ભોગવે તો પછી જેમ અગ્નિથી લોખંડનો ગોળો ગરમીને અનુભવે છે એવી રીતે આંખ પણ એ ગરમીને અનુભવે, પણ એમ તો થતું નથી। એટલે એનો અર્થ એ થયો કે આંખ માત્ર દેખે છે, જાણે છે, પણ કાંઈ અગ્નિને કરતી નથી કે અગ્નિને અનુભવતી નથી, અગ્નિને વેદતી નથી। અને એના ઉપરથી અહીંયા એ વાત સમજાવી કે કેવળ દર્શન માત્ર સ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે, એટલે કે નેત્ર એવી રીતે માત્ર દેખે છે, તેવી રીતે જ્ઞાન પણ પોતે નેત્રની માફક દેખનાર હોવાથી અને કર્મથી અત્યંત ભિન્ન છે, તેથી નિશ્ચયથી એ કરતું નથી, કરવા માટે સમર્થ પણ નથી, એ વેદતું પણ નથી, વેદવા માટે પણ સમર્થ નથી, અને કેવળ એ દેખે જ છે. કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું એટલે જાણવાના સ્વભાવવાળું હોવાથી એ દેખે છે. કોને દેખે છે? કર્મના બંધને પણ દેખે છે, મોક્ષને પણ દેખે છે, કર્મના ઉદયને પણ દેખે છે, અને કર્મની નિદ્રા થાય એને પણ એ માત્ર દેખે છે, એટલે કે જાણે છે, બધાને એ જાણે જ છે. જ્ઞાનની પર્યાયમાં એ બધું જણાય છે, કર્મના ઉદય પણ જણાય છે, મોક્ષ પણ જણાય છે, નિદ્રા પણ જણાય છે, બંધ પણ જણાય છે. એને આત્મા કરતો નથી. પ્રશ્ન થાય આપણને કે આત્મા મોક્ષને પણ કરતો નથી, પણ આત્મા સ્વભાવથી શુદ્ધ છે, અને સ્વભાવથી શુદ્ધ છે તો પછી એને બંધ તો છે જ નહીં. પણ બંધ નથી, જે બંધાયેલો નથી, જે મુક્ત જ છે, એને પછી મોક્ષ કરવાનો પ્રશ્ન ક્યાંથી આવે? જે બંધાયો હોય એને છોડાવવાનો હોય, જે બંધાયો જ નથી એને તો છોડાવવાનો છે જ નહીં. આત્માને જો બંધ નથી તો પછી એ મુક્ત તો છે જ, પછી એ મોક્ષને કરે એ પ્રશ્ન જ આવતો નથી. આત્માના મૂળ સ્વરૂપની અહીંયા તો વાત લીધી છે. જો આપણે આ વાતને નવતત્વમાં પણ ઘણી વાર સમજ્યા છીએ કે નવતત્વ નવ તરીકે રહે એ ત્યારે જ રહી શકે કે બે તત્વ ભેગા ન થાય. એટલે જીવ તત્વની સાથે જો બંધ તત્વને ભેળવી દઈએ તો નવ ન રહે, આઠ તત્વ થઈ જાય. એટલે કે જીવને બંધ સ્વરૂપ માનીએ, જીવને બંધ સ્વરૂપ માનીએ તો પછી નવ તત્વ નવ તરીકે રહેતા નથી. એનો અર્થ શું થયો કે બંધ તત્વ જુદું છે, એટલે જીવને બંધ પણ નથી, એ રીતે નિજરા નથી, સંવર નથી, મોક્ષ નથી, કાંઈ નથી. એટલે બંધ નથી તો પછી મોક્ષનો કરવાનો પ્રશ્ન જ નથી થતો, એટલે એ બધાથી જીવ તત્વ જુદું જ છે. જીવ તત્વ મુક્ત સ્વરૂપ જ છે, જે મુક્ત છે એને મુક્ત ક્યાં કરાવવાનો રહ્યો? એટલે જ્ઞાન શું કરે? જ્ઞાન માત્ર જાણે, જ્ઞાન જાણે. તો આ ગાથા ઉપર આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના વિશેષ આજે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ નવમો પારા નંબર 183, એમાં છેલ્લા પેરેગ્રાફમાં જે વાત આપણે ગઈ વખતે લીધી છે એનું સહેજ પુનરાવર્તન કરીએ. ગુરુદેવ કહે છે કે જુઓ, એનામાં એક ભાવ નામનો ગુણ છે. આ ગુણને લઈને પ્રતિ સમય નિયત પર્યાય હોય જ છે. કોને? જીવને. દરેક સમયે એને પર્યાય હોય જ છે કે ભાવ એટલે હોવા પણ એવો ગુણ છે, એનો સદભાવ છે. શેનો સદભાવ છે? પર્યાયનો. એટલે દરેક સમયે પ્રતિ સમયે નિયત પર્યાય હોય જ છે, એ પર્યાય પણ ગમે તે નહીં, નિયત પર્યાય હોય છે. અને આવું જે દ્રવ્ય તેનો જ્યાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં જે રાગ બંધ આદિ છે તેને એ જાણે છે પણ કરતો નથી. જે તે ગુણસ્થાને તેના પ્રમાણમાં કર્મનો ઉદય આવે અને ઉદીર્ણા થાય પણ એને એ કરતો નથી, એને જાણે. આ ગાથા ઘણી ઊંચી છે. માત્ર જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ એવી વસ્તુ છે અને તમે ગમે તે રીતે એને બીજી રીતે લઈ જવા માંગતા હો, એટલે ગુરુદેવ કહે છે કે બહુ તાણી તાણીને તું કહે તો પણ આત્મા જાણે દેખે એમ અમે કહીએ, પણ એથી આગળ બીજું તો કઈ અમે સ્વીકારીએ નહીં. અને જાણવું દેખવું, ખરેખર પરનું જાણવું દેખવું જો કહીએ તો એ વ્યવહાર છે, એ તો ખરેખર સ્વને જ જાણે છે, પોતે પોતાને જાણે છે એ નિશ્ચય, અને પરને જાણે છે એ વ્યવહાર. આત્મા પરને ખરેખર જાણતો જ નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયને એક સમયમાં એકી સાથે એટલે યુગપત જાણે એવી સર્વજ્ઞતા છે એમ આપણે કહીએ, પણ પ્રભુને પરને જાણીને શું કામ હોય? જરાક વિચાર કરીએ તો આપણને એમ થાય કે જે સર્વ કસાયથી રહિત થયા, સર્વ કર્મથી રહિત થયા, એમને પરને જાણવાનું કાંઈ પ્રયોજન હોય? એ પરને કંઈ જાણવા જતા નથી, એ તરફ એમનો ઉપયોગ પણ જતો નથી, પણ એ તો શક્તિ અપેક્ષાએ, નિર્મળતાની અપેક્ષાએ જ્ઞાન કેવું છે એ દર્શાવવા માટે એમ કહેવામાં આવે કે પ્રભુનું જ્ઞાન એવું છે, એ જ્ઞાનની નિર્મળતા એવી છે કે બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને જાણે, ત્રણેય કાળની બધી પર્યાયોને જાણે, પણ કઈ પ્રભુ જાણવા જાય છે એમ વાત નથી. એટલે અહીંયા જ્ઞાનની વાત ચાલે છે, તો જ્ઞાન જાણે અને એ જ્ઞાન કઈ કરે નહીં. જ્ઞાન પરને જાણે એમ કેવું પણ વ્યવહાર છે, એ વાત અહીંયા તો ગુરુદેવે સમજાવી છે. ખરેખર તો એ સ્વને જાણે છે, બાકી કરવાની તો વાત જ જવા દો એમ કે છે, કે બાકી પરને કરે અને પરને વેદે એ તો વાત જ નથી. અહીંયા પારા નંબર 184 ઉપર કહે છે કે ભાઈ અહીં તો આ કેવું છે કે તું બહુ લઈ જા તો એ દેખે જાણે બસ એટલે રાખ. તારા મનમાં એમ હોય કે આત્મા કઈક બીજું કરે એટલે તને હજી એમ થતું હોય, તો ગુરુદેવ એમ કે છે કે ભાઈ તું બહુ લઈ જા તો એ દેખે જાણે બસ એટલે રાખ, બાકી પરનું કરવું ને વેદું એ તો એને છે જ નહીં. મનમાં લોકોને એવું થઈ ગયું છે કે આત્મા કાંઈક કરે કાંઈક કરે એમ તમે કહો તો સારું, ગુરુદેવની પાસે એમ કેવડાવવું છે. ગુરુદેવ એટલે કહે છે કે તું બહુ ખેંચે તો લે હવે એટલું રાખ કે ચાલ પરને દેખે પણ એ વ્યવહારથી, બાકી આત્મા પરને દેખે એમ પણ નહીં. એટલે પરને કરે એ તો વાત જ મૂકી દે, પરને વેદે એ તો વાત જ મૂકી દે તું. એવો કેવા શબ્દો સરસ મૂક્યા છે, આપણને આમ ઉતરી જાય કે ભાઈ અહીં તો આ કેવું છે કે તું બહુ લઈ જા એટલે ખેંચે એમ કે તું તો એ દેખે જાણે બસ એટલે રાખ એમ, હવે તું આગળ વધારે પાછું લંબાવ નહીં કે બીજું કઈક આત્મા કરે એમ. એટલે પરનું કરવું અને વેદવું એ તો એને છે જ નહીં. આત્મતત્વ એટલે આત્મા જ્ઞાન સ્વરૂપી ભગવાન મોક્ષને કરે છે એમ પણ છે નહીં. મોક્ષને કરે ક્યારે? એ બંધાયેલો હોય તો એ મોક્ષને કરે, મુક્ત થાય, પણ જે પોતે બંધાયેલો નથી, મુક્ત સ્વરૂપ જ છે, એને પછી મોક્ષને કરવા પણ ક્યાં રહ્યું? હવે આ વાત ચાલતી હોય એટલે કોકને પ્રશ્ન તો થાય જ, એટલે કોઈએ પૂછી નાખ્યું તો પછી એના પુરુષાર્થનું શું? આત્મા જો મોક્ષને પણ ન કરે તો પછી શેનો પુરુષાર્થ કરશે એમ, એટલે કે એના પુરુષાર્થનું શું પછી એમ? કઈ કે અપેક્ષાએ વાત ચાલતી હોય, અપેક્ષાએ સમજવું જોઈએ ને અહીંયા શેની વાત ચાલે છે, કે આત્મા શુદ્ધ છે અને એનો સ્વભાવ કેવો છે? જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન કરે, બીજું કઈ કરે નહીં, એ વાત અહીંયા ચાલે છે. છતાંય આ જે પ્રશ્ન કર્યો કે એના પુરુષાર્થનું શું, તો ગુરુદેવે જવાબ આપ્યો છે કે બાપુ એ જાણે એ જ એનો પુરુષાર્થ છે. પુરુષાર્થ પુરુષાર્થ શું કહે છે ભાઈ? સરસ શબ્દમાં આમ પ્રેમથી સમજાવી દીધું છે, બાપુ એ જાણે એ જ એનો પુરુષાર્થ છે. જાણવું એ પુરુષાર્થ નથી? જાણક 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 સ્વભાવ છે એનો, એ જાણવા વાળો સ્વભાવ છે આત્માનો. તો સ્વભાવ જાણે બસ જ્ઞાન કરે, બધાને જાણે, પણ બધાને જાણે એમ કેવું એ વ્યવહારથી, ખરેખર તો પોતાને જાણે બસ આટલી વાત છે. તમારે એને એમ કેવડાવવું છે આત્મા કઈક કરે તો સારું, આત્મા કઈ કરે નહીં. વ્યવસ્થાત મૂકી છે એમ કે એ જાણક જાણક એટલે જ્ઞાન સ્વભાવ છે એનો, તો પછી જાણવા પ્રતિ વીર્ય જાગૃત થાય એટલે આખી શક્તિ વીર્ય પોતાનું જે પુરુષાર્થ જે છે એ જાણવા પ્રત્યે થાય, કઈ કરવા પ્રત્યે થોડું થાય, જે એના સ્વભાવમાં નથી એ વસ્તુમાં એ ક્યાંથી જાય? એનો પુરુષાર્થ કઈ તરફ વળે? એનો સ્વભાવ એ તરફ વળે. એનો સ્વભાવ જાણવાનો તો એનો પુરુષાર્થ જાણવા પ્રત્યે વળે, પણ કઈ કરવા પ્રત્યે વળે એ તો કેવી રીતે બને? એનામાં એવા ગુણ હોય બીજા કઈ કરવાના તો પુરુષાર્થ ત્યાં કામ કરે, પણ એનો તો જાણવા સિવાય બીજી કોઈ વાત નથી. પરનું કરવાનો તો એનો સ્વભાવ નથી, એમાં ગુણ નથી, તો પછી ક્યાંથી એ તરફ વળે? એટલે જાણવા પ્રતિ વીર્ય જાગૃત થાય એનું નામ જ પુરુષાર્થ છે. કેમ કે હું કરું તો પર્યાય થાય એવું વસ્તુના સ્વરૂપમાં ક્યાં છે? એ છે જ નહીં. એટલે પરનું એ કાંઈ કરે ને પરની પર્યાય થાય ને પરમાં ફેરફાર થાય એમ વાત જ નથી. જ્ઞાન માત્ર સ્વભાવ વાળો હોવાથી એ બંધને કરતો નથી, એટલે કર્મ બંધને નથી કરતો, અને કર્મ એમને બંધને નથી કરતો તો પછી મોક્ષને કરતો નથી. મોક્ષની પર્યાય તે કાળે થવાની જ છે, જે થાય છે તે થવાની હતી તે જ થાય છે. એ પછી થાય છે તો એને કરવું ક્યાં રહ્યું? એ હજી વર્તમાનમાં સંસાર અવસ્થામાં છે તો બંધ અવસ્થામાં છે, અને એ બંધ અવસ્થામાં છે એવી એની પર્યાય છે, અને જ્યારે એને મોક્ષની પર્યાય થવાની છે તે કાળે તે થાય જ છે. તો પછી એને કરવાનું શું છે? જે થાય છે એને શું કરે? જાણનારને તે મોક્ષની પર્યાય છે, તેને કરવું ક્યાં છે? મોક્ષની પર્યાય જે થાય છે ને જે છે, મોક્ષની પર્યાય તો છે, મુક્ત સ્વરૂપ જ છે, તો જે છે એને કરવી એ તો ક્યાં વાત રહી? જે છે એને કરવી એમ કહીએ તો વિરુદ્ધ વાત થઈ ગઈ. જે છે એને કરે એમ કહીએ તો વિરુદ્ધ વાત થઈ. એવું તો હોય જ નહીં. છે એને ક્યાંથી કરી? છે તો પછી તમે શું કર્યું? ક્યાં કરી? છે જ. પછી કહો કે કરી અથવા કરીએ, પણ ક્યાં કરવાનું છે? જે વસ્તુ છે કે મોક્ષની પર્યાય તો થાય જ છે, તો થાય છે તો પછી તમે ક્યાં કરવા વાળા છો? એમ આખી વસ્તુ છે એ જે દ્રષ્ટિએ લેવામાં આવી છે, અહીંયા આખી અપેક્ષાને સમજીને વાત છે. આમાં કઈ પુરુષાર્થ ચાલ્યો જાય છે એમ નથી, કે મોક્ષ માર્ગનો પુરુષાર્થ ઉડી જાય છે એમ વાત નથી. અહીંયા તો આત્માના જ્ઞાન સ્વભાવની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. એટલે આત્માના જ્ઞાન સ્વભાવની મુખ્યતાથી વાત ચાલતી હોય ત્યારે પછી એ વખતે સાથે પર્યાયની સ્વતંત્રતાને લઈએ તો પર્યાય જે થવાની છે તે થાય છે. પર્યાયનો આખો પ્રવાહ છે ને ક્રમબદ્ધ પર્યાય જે થવાની છે તે જે કાળે થવાની છે તે જ ક્રમમાં તે જ કાળે થાય છે. અને એમાં તો કોઈ ઇન્દ્ર કે જીનેન્દ્ર પણ ફેરફાર કરવા માટે સમર્થ નથી. તો પછી જે મોક્ષની પર્યાય પણ જ્યારે જે થવાની છે તે થાય જ છે, તો પછી એને કોઈ બીજો કરે એટલે આ જીવ દ્રવ્ય કરે એમ વાત જ નથી. કોઈ પણ દ્રવ્યની પર્યાય થાય તો એ દ્રવ્ય એને કરે છે એમ નથી, કરે છે એમ નથી તો ભોગવે છે એમ પણ નથી. દ્રવ્યથી પર્યાય જુદી અને દ્રવ્ય પર્યાયને કરતું નથી. પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. પર્યાયના ષટકારકો જય છ કારકો એના પોતાના છે, એવો જ વસ્તુ સ્વભાવ છે. એટલે કે દ્રવ્ય સત, ગુણ સત, સત એટલે હોવાપણે છે, ગુણ સત એ પણ હોવાપણે છે, એનું અસ્તિત્વ છે 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 ને છે જ. અને એક સમયની પર્યાય એ પણ સત, એ એક સમયનું સત પર્યાય છે ને, ભલે એક સમયની, તો એ એક સમયનું સત એનું એટલું હોવાપણું છે ને એક સમયનું. એટલે દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય એક સમયનું સત, આવું વસ્તુનું સ્વરૂપ છે અને દરેક દ્રવ્ય માટે એમ છે. તો આ જીવ દ્રવ્યની વાત કરીએ તો એને માટે પણ એમ જ છે કે જે પર્યાય છે તે એક સમયનું સત છે, અને પર્યાય એના કારણે ઉત્પન્ન થાય છે, એમાં દ્રવ્ય કાંઈ કરે છે એમ નથી. મોક્ષની અવસ્થા જે થાય છે તે સત છે, એ પર્યાય છે તે હોવાપણે છે એ સત છે, અને સતપણે જે થાય છે એને હું કરું છું એ કેવી રીતે આવે? એ વાત કેવી રીતે બને? સત છે પણ છે એને શું કરે? આખી દ્રવ્ય દ્રષ્ટિ જેને યથાર્થ થઈ છે તે મોક્ષને પણ જાણે જ છે, મોક્ષને કરતો નથી. કૃપાળુદેવે પણ આ જ વાત કરી છે કે મોક્ષ સમજાય છે, મોક્ષ થતો નથી, એવી વાત છે. આ શાસ્ત્રની આખી મોટી સમજ ઘણી વખત કૃપાળુદેવના એક વાક્યમાં આવી જાય. આ વિશેષતા કૃપાળુદેવની, વસ્તુ એટલે આત્મા જ્ઞાન માત્ર સ્વભાવ વાળો હોવાથી તે બંધને કે મોક્ષને કરતો નથી, માત્ર જાણે જ છે. વળી કહે છે કે જ્ઞાન માત્ર સ્વભાવ વાળો હોવાથી કર્મના ઉદયને અને નિદ્રાને જાણે છે, એ જાણે જ છે. જો અહીંયા એકાંત કર્યું છે, કર્મના ઉદયને અને નિજરાને જાણે જ છે, એકાંત કર્યું છે. કર્મનો ઉદય પણ છે, ઉદય છે તેને પરપણે જાણે છે, જે કર્મનો ઉદય છે એને સ્વપણે નથી જાણતો. કર્મનો ઉદય છે એ કઈ પોતાનો ઉદય છે એમ નથી જાણતો, એ પોતાથી જુદું છે અને એને પર છે તો પર તરીકે જાણે છે. અને કર્મના ઉદયને જાણે છે એમ કહેવું પણ વ્યવહાર છે, કેમ કે ખરેખર તો આત્મા સ્વને જ જાણે છે. બાકી એ સિવાય બીજું કઈ કરે ને વેદે એવું કઈ છે નહીં, નિદ્રા નહીં, બસ જાણે છે કરે છે એમ નહીં. જો એ સાથે એક બીજી પણ સરસ વાત અહીંયા કરી છે, ગુરુદેવ કહે છે, નિદ્રાની વાત આવી એટલે ગુરુદેવે એ વાત લીધી છે કે નિદ્રા એટલે શું, તો અશુદ્ધતાનું ગળવું, અશુદ્ધતાનું ગળવું, શુદ્ધતાનું વધવું અને કર્મનું ખરી જવું, એમ નિદ્રા ત્રણ પ્રકારે છે. એમાં કર્મ તો જુદું રહ્યું, નિદ્રા જીવને થાય અને કર્મ તો એનાથી જુદો પદાર્થ, એ તો પૂતગળ છે. એટલે ખરેખર કર્મનું ખરી જવું એ કહીએ આપણે નિદ્રામાં, પણ એ તો વ્યવહારથી અને એ તો અસદભૂત વ્યવહારથી છે. અશુદ્ધતાનું ગળવું એમ કહીએ એ પણ વ્યવહારથી જ છે, એ વ્યવહારના એનું કથન છે. અને કર્મનું ટળવું, હવે કર્મ તો સાવ જુદી વસ્તુ રહી, એટલે એમાં તો પછી વ્યવહાર પણ કેવો, વ્યવહાર અશુદ્ધ વ્યવહાર નહીંથી છે. અને શુદ્ધતાનું વધવું એ વાસ્તવિક નિર્જરા છે, એ સાચી નિર્જરા. નિર્જરામાં શું થાય, શુદ્ધતા વધે, આત્માની શુદ્ધતા વધે છે એ નિર્જરા છે. આપણને પહેલેથી એવું ભણાવવામાં આવ્યું ને, પાઠશાળામાં ભણ્યા હોય ને, એટલે કર્મ ખરી જાય એટલે નિર્જરા થાય, એ જાતનું ભણ્યા હોય એટલે આપણને એમ જ હોય કે કર્મ આખું કંઈક આત્માનું બગાડી નાખે છે, ચોટી ગયું છે ને આમ ને તેમ ને, એટલે આ વાત જરાક પકડતા અઘરું પડી જાય. અહીંયા તો કે છે કે શુદ્ધતા વધે એ જ ખરી ખરી નિજરા છે, કેમ કે કર્મ તો એનાથી જુદા રહ્યા, એ ભલે એની સમીપમાં રહ્યા છતાંય કંઈ આત્માની અંદર થોડા ઘૂસી ગયા છે, આત્મદ્રવ્યમાં તો ઘૂસ્યા નથી, એટલે કંઈ ત્યાંથી નીકળે ને શુદ્ધતા થાય એવો અર્થ થતો જ નથી. એ બધું વ્યવહાર નહીંથી કહેવામાં આવે. આત્મદ્રવ્યની અંદર કર્મ કોઈ ઘૂસતું નથી, આત્મદ્રવ્યની સમીપમાં છે કર્મ, અને એને આપણે આવરણ કહીએ છીએ. અને એ સાચા અર્થમાં આવરણ નથી, બે વસ્તુ જ જુદી છે, બંને વચ્ચે ખરેખર તો અત્યંત અભાવ છે. પેલું પૂતગળ છે અને આ ચેતન છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે કર્મનું ટળવું એ અસદભૂત વ્યવહાર નહીંથી છે, અને સાચી નિર્જરામાં તો શુદ્ધતાનું વધવું એ જ છે. અહીંયા કહે છે કે એક સમયમાં એ ત્રણેય છે, આ ત્રણેય ત્રણ વાત કરી એ એક સમયમાં છે, એટલે એ વસ્તુ તો એક જ છે ને, એટલે ત્રણેય એક સમયમાં જ હોય ને, એટલે કે ત્રણેય એક સમયમાં છે. હવે આપણી વાત ઉપર લાવે છે ગુરુદેવ કે હવે એ છે, એવી નિદ્રા છે, તો પછી એને કરવું શું, એને કરવાપણું ક્યાં રહેવું. શુદ્ધતાનું વધવું એ એક સમયનું તે સમયે સત છે. નિદ્રા થાય ત્યારે એને શુદ્ધિની વૃદ્ધિ થાય આપણે એમ કહીએ છીએ, એટલે શુદ્ધતા વધી. હવે શુદ્ધતા વધી એ એક એ વધી એવી જે પર્યાય થઈ એ એક સમયની પર્યાય થઈ, તો એ એક સમયની પર્યાય થઈ એ વાત સાચી કે ખોટી, એ એક સમય માટે તો બરાબર ને, પછી ભલે એ પર્યાય ચાલી ગઈ પણ એ સમય થઈ તો એ સત છે ને, હોવાપણે છે ને. તો હવે એ પર્યાય છે, સત છે એટલે કે હોવાપણે છે એટલે કે વિદ્યમાન છે, તો એ પર્યાયને કરવી એ વાત ક્યાંથી આવી. ગુરુદેવ બહુ સરસ રીતે અહીંયા સ્પષ્ટતા કરે છે કે તે સમયે એ સત છે. શું સત છે, કે શુદ્ધતાનું વધવું એવી એ પર્યાય થઈ એ એક સમયનું સત છે. અને હવે એ પર્યાય છે, સત છે એટલે વિદ્યમાન છે, હોવાપણે છે, એ પર્યાયનું એક સમય માટેનું અસ્તિત્વ તો છે, તો હવે છે તો પછી એને કરવી ક્યાં વાત રહી. બહુ સૂક્ષ્મ વાત છે પણ સમજવા જેવી વાત છે. શુદ્ધ ઉપયોગની સ્થિરતા થતાં ત્યાં શુદ્ધતાનું વધવું હોય છે. શુદ્ધ ઉપયોગ સ્થિરતા થતાં એટલે પોતાનો ઉપયોગ, જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે અને જે ઉપયોગ થાય છે એને આપણે શુદ્ધ ઉપયોગ કહીએ છીએ અથવા તો સૂક્ષ્મ ઉપયોગ કહીએ છીએ. અધ્યાત્મની ભાષામાં એને સૂક્ષ્મ ઉપયોગ પણ કહેવાય. પેન્થ્રી બેને વચનામૃતમાં સૂક્ષ્મ ઉપયોગ કહે છે. તો એવો શુદ્ધ ઉપયોગ થાય, એટલે શુદ્ધ ઉપયોગની પછી એમાં સ્થિરતા થાય, ત્યાં શુદ્ધિ વધતી જાય, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય, શુદ્ધિનું વધવું હોય છે. હવે છે, ઉપજે છે, એ શુદ્ધિની વૃદ્ધિ થાય છે, ઉપજે છે, તો પછી એને કરવું શું? એને કરવાનો ક્યાં પ્રશ્ન છે? શુદ્ધ ઉપયોગ થાય એટલે શુદ્ધિ તો થાય જ છે, તો પછી એને પછી કરવા પણ ક્યાં રહ્યું? કોણ કરે એને? ધ્રુવ છે એ કઈ કરે નહીં, ધ્રુવ કઈ કરતો નથી. ધ્રુવનું લક્ષ્ય થતા પર્યાયની અંદર શુદ્ધિની વૃદ્ધિ થાય છે, તેમાં કરવા પણ ક્યાં આવ્યું? બહુ ઊંચી વાત સમજાવી દીધી ગુરુદેવે. ગાથામાં જે વાત આવી છે એમાં આગળ વધતા વધતા આપણને ક્યાં સુધી ગુરુદેવ લઈ જાય છે જુઓ. આ ગુરુદેવની વિશેષતા છે. એટલે ગુરુદેવની સભામાં પંડિતો એટલા માટે આવતા હતા, ગાથાના અર્થ કરતા તો એમને આવડતું હતું, સંસ્કૃતમાં અર્ધમાગથી બધું સમજતા હતા, પણ આ વાત એમને નહોતી નીકળતી. આ ગુરુદેવને જે અંદરમાંથી વાત આવતી હતી એ વાત માટે તો એ બધા પંડિતો ત્યાં આવતા હતા સોનગઢની સભામાં. કેટલી બધી સરસ વાત મૂકી છે. શું કહ્યું? કે શુદ્ધ ઉપયોગની સ્થિરતા થાય ત્યાં શુદ્ધિ વધે. શુદ્ધ ઉપયોગનો અર્થ શું થયો? કે ધ્રુવ તરફ ઢળે, એના ઉપયોગ, એનું લક્ષ્ય ધ્રુવ તરફ, પોતાના સ્વરૂપ તરફ ઢળે છે અને ત્યાં રહે છે, એટલે સ્થિરતા થાય છે, ત્યારે શુદ્ધિ વધતી જાય. અને શુદ્ધિનું વધવું એ થાય છે તો એ શુદ્ધિનું ઉપજવું થયું કે એ વધી રહ્યું છે એ તો થાય છે, તો પછી એને કરવું એ વાત નથી. એટલે કરતા પણ નથી, અને એને કોઈ કરે તો થાય એમ છે જ નહીં, એમ એ તો સહજ થાય છે. શુદ્ધિ વધે છે એટલા માટે કે એનો ઉપયોગ આત્મા તરફ જાય છે, એટલે એ પોતે શુદ્ધ ભાવે થયો એટલે શુદ્ધિ થઈ. પછી હવે એમાં કરવું ક્યાં આવ્યું એમ? એટલે પછી આપણે એ રીતે વિચાર આગળ કરીએ તો નિદ્રાનું કરવું કે મોક્ષનું કરવું કે એ બધી વાત રહેતી નથી, એ તો પર્યાય થાય જ છે. એટલે જેમ આ શુદ્ધિ વધતા એ પૂર્ણ શુદ્ધ દશા થાય છે તો મોક્ષ ઉપજે છે, તેવી રીતે આ નિદ્રા પણ ઉપજે છે. આગળ 185 પાના ઉપર કહે છે કે હવે હયાતી લઈને જે ઉપજે છે, જે ઉપજે છે એ છે, તો એને કરવું છે એ વાત ક્યાં રહી? એ વાત રહેતી જ નથી. તેથી નિદ્રાને એ કરતો નથી અને બંધને પણ કરતો નથી અને મોક્ષને પણ કરતો નથી, માત્ર એને જાણે જ છે, એટલે કે કેવળ જાણે જ છે. આગળ બીજા પેરેગ્રાફમાં અહીંયા 185 પાના ઉપર કહે છે કે પર્યાયના ક્રમબદ્ધ પ્રવાહમાં એના કાળે નિદ્રા થાય છે તેને કરવી શું? પર્યાયનો આખો પ્રવાહ છે, કેમ કે દ્રવ્ય અવિનાશી છે, દ્રવ્યનો નાશ થતો નથી, દ્રવ્ય કોઈએ ઉત્પન્ન કર્યું નથી, તો દ્રવ્ય અનંત કાળથી છે અને દ્રવ્ય અનંત કાળ સુધી રહે છે, તો દ્રવ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી એની પર્યાય થાય. એટલે દ્રવ્યની કેટલી પર્યાય થાય? અનંત પર્યાય થાય, દ્રવ્યની અનંત પર્યાય થાય. અને કાળ પણ એક દ્રવ્ય છે, દરેક દ્રવ્યની અનંત પર્યાય થાય, તો એવી રીતે કાળ પણ દ્રવ્ય છે, તો કાળની પણ અનંત પર્યાય થાય. એટલે કોઈ પણ દ્રવ્યની જે પર્યાય થાય છે એ પર્યાયની સાથે કાળ દ્રવ્યની અનંત પર્યાયને પણ આપણે જોડી દઈએ, એને સાપેક્ષતા સ્વીકારીએ, તો દરેક પર્યાય એક સમયની થઈ, અને દરેક પર્યાય એક સમયની છે, તો એ સમય એનો એ પર્યાયનો નિશ્ચિત છે. ક્રમબદ્ધમાં પર્યાયનો ક્રમ અને કાળ બંને નિશ્ચિત છે, એવો ક્રમબદ્ધનો પ્રવાહ. એવા પર્યાયના ક્રમબદ્ધ પ્રવાહમાં એના કાળે નિજરા થાય છે એવી પર્યાય નિજરાની થઈ, તો એ પણ નિશ્ચિત છે, તો એ થાય છે. હવે જે થાય છે એને કરવી શું? એમાં પછી કરવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? બહુ સૂક્ષ્મ વાત કરી. આવી વાત સમજમાં બેસે નહીં એટલે પછી એને ઠેકાણે કોઈ લોકો કહે કે પરને સહાય કરવીને, ગરીબોના આંસુ લૂછવાને, એકબીજાને મદદ કરવીને, અન્ન વસ્ત્ર ઔષધિ બધું આપવું ને, જનસેવા એ જ પ્રભુ સેવા ને, બધું આવું બધી વાત કરે છે. અનંત કાળથી હોશિયાળી દ્રષ્ટિ ખરી ને, એટલે હોશિયાળી દ્રષ્ટિ એટલે બીજાની આશા સાથેની દ્રષ્ટિ, એના જે કાંઈક કરે અથવા તો બીજા કાંઈક કરી આવી હોશિયાળી દ્રષ્ટિ છે. પણ બાપુ એ તો વિપરીત દ્રષ્ટિ છે, એ વિતરાગનો માર્ગ નહીં. અહીંયા કહે છે કે જેમ જ્ઞાન સ્વભાવી ત્રિકાળી આત્મદ્રવ્ય સહજ સત છે, કોની વાત ચાલે છે? ભગવાન આત્માની વાત ચાલે છે. કેવો છે ભગવાન આત્મા? કે છે કે જ્ઞાન સ્વભાવી, અને ક્યારે? ભૂતકાળમાં, વર્તમાન કાળમાં, ભવિષ્યકાળમાં, ત્રણેય કાળે જે જ્ઞાન સ્વભાવી છે એવું આ ભગવાન આત્મા, એવું આ આત્મદ્રવ્ય, એ સહજ સત છે. એમાં કઈ કોઈકે કર્યું છે માટે જ્ઞાન સ્વભાવી થયું છે એમ નહીં, એ સહજ છે, એવું એનું સ્વરૂપ છે, અને છે, હોવાપણે છે, એટલે સત છે. એનો જ્ઞાન સ્વભાવ ત્રણેય કાળે છે. જ્ઞાન સ્વભાવ કઈ અમુક વખતે છે ને અમુક વખતે નથી એમ નથી. વર્તમાનમાં સંસારી પર્યાય છે ત્યારે એને જ્ઞાનનો ઉઘાડ ઓછો છે, પણ એ તો પર્યાય છે. એ એવી પર્યાયમાં જાય, નિબોધની પર્યાયમાં જાય, તો અક્ષરના અનંતમાં ભાગે એને જ્ઞાનનો ઉઘાડ છે. તેથી શું થઈ ગયું? એનો સ્વભાવ તો ત્રિકાળ જ્ઞાન સ્વભાવ જ છે, એ તો પર્યાય છે. વર્તમાનમાં એને જ્ઞાનના ઓછા વધતા ઉઘાડ હોય તો હોય, પણ એ બધું પર્યાય છે, એ કંઈ શાશ્વત નથી, એનું મૂળ સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપ તો એના ગુણ પ્રમાણે જે છે એવો જ એનો સ્વભાવ છે, એને આપણે મૂળ સ્વરૂપ કહીએ છીએ. એ જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વભાવ છે, અને એ ત્રણેય કાળે સાત છે. એટલે કે જ્ઞાન કાંઈ બહારથી આવતું નથી, એ જ્ઞાન એનો સ્વભાવ જ છે. તેમ એની એક સમયની પર્યાય પણ વર્તમાન સત છે. એની એક સમયની પર્યાય પણ વર્તમાન સત જ છે. જેમ ત્રિકાળીને કરવો નથી, તેમ વર્તમાન વર્તતી પર્યાયને પણ કરવી નથી. એટલે ભગવાન આત્મા તો ત્રિકાળ સત છે, એને કાંઈ કરવો પડતો નથી. એટલે કે આત્માને કાંઈ કોઈ ઉત્પન્ન કરે, એને બનાવવો પડે એવું કાંઈ છે નહીં. એ ત્રણેય કાળે છે, છે, છે ને છે, એવી રીતે અહીંયા પર્યાયની વાત તેની સાથે સરખામણીમાં ગુરુદેવે લીધી છે કે એમ જેમ ભગવાન આત્માને કરવો પડતો નથી, તેમ વર્તમાન વર્ત પર્યાયને પણ કરવી નથી. ભલે આ વર્તમાન વર્તતી પર્યાય એક સમયની છે, છતાંય એને કરવી નથી પડતી એમ કહેવું છે. ગુરુદેવ કહે છે કે સૂક્ષ્મ વાત છે, ઝીણી વાત છે પ્રભુ. જેમ વસ્તુ આત્મા ત્રિકાળ સત છે, તેમ નિજરા અને મોક્ષની પર્યાય પણ તે કાળે, ભલે એક સમયનું હોય તો પણ તે કાળે, જે સમય જે જે પર્યાય થાય તે કાળે તે સતત છે, એ હોવાપણે છે. અને હવે જે સતપણે છે એને કરવું શું, એને માત્ર જાણે છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે ને, એટલે આવી બધી સૂક્ષ્મ વાત આવવાની. આત્મા તો જાણવા રૂપ પર્યાય નિદ્રાને અને મોક્ષને જાણે છે. એ તો જાણવારૂપ પર્યાય નિજરાને અને મોક્ષને જાણે છે એમ કયું કરે છે એમ નહીં. જાણવાવાળી પર્યાય માત્ર મોક્ષને પણ જાણે, નિજરાને પણ જાણે, પણ એને કરે એમ નહીં. પણ વાસ્તવમાં તો નિજરાને અને મોક્ષને તે કાળે જાણે એવી જાણવારૂપ પર્યાય સ્વતઃ થવાની જ છે, તે થાય છે. જો શાંતિથી સમજવા જેવું છે આ, બહુ વધારે પડતી સૂક્ષ્મ વાત છે. આપણે બે વખત ત્રણ વખત રિપીટ કરીએ, આ જરાક સમજાવવું અઘરું પડે એવું છે. અત્યારે હવે જે જાણવાની વાત હતી એની વાત કરે છે ગુરુદેવ, કે જાણવા રૂપ જે પર્યાય થાય, જે પર્યાય જાણવા વાળી છે, જે જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાયની હવે વાત કરે છે. કે છે કે તો જાણવા રૂપ પર્યાય નિજરાને અને મોક્ષને જાણે છે એમ કહ્યું, કરે છે એમ નહીં. કોણ? જાણવારૂપ પર્યાય. એટલે હવે જે પર્યાય આ જાણે છે એ પર્યાય, કેમ કે જાણવું પર્યાયમાં છે ને, ધ્રુવ થોડું જાણે છે. જાણે છે કોણ? ધ્રુવ જાણે છે, પર્યાય જાણે છે. જાણવાનું કાર્ય જાય છે એ ક્યાં થાય છે? પર્યાયમાં થાય છે. એ એક સમયની જ્ઞાનની પર્યાય છે, તે જાણે છે. ધ્રુવ કઈ જાણતું નથી. એટલે જે જાણવા વાળી જે એક સમયની પર્યાય છે, એ પર્યાય એ જાણવા વાળી છે, એટલે એને જાણવા રૂપ કહી. એટલે એ જાણવા રૂપ પર્યાય આ નિર્જરાની પર્યાય છે એને જાણે છે, જે નિર્જરાની પર્યાય થઈ રહી છે તો એને જાણે છે, મોક્ષની પર્યાય થઈ રહી છે તો એને જાણે છે. પણ એ નિર્જરાની પર્યાયને કરે છે કે મોક્ષની પર્યાયને કરે છે એમ નથી. હવે આગળ કહે છે કે પણ વાસ્તવમાં તો નિર્જરાને અને મોક્ષને તે કાળે જાણે એવી જાણવારૂપ પર્યાય સ્વતઃ થવાની જ છે તે થાય છે. એટલે જે જ્ઞાનની પર્યાય જે જાણે છે એટલી વાત કરી, પણ ખરેખર તો એ પર્યાય જ્ઞાનની પર્યાય જે જાણવાની છે એ પણ એના કારણે જ થાય છે. એમ નથી કે પેલી મોક્ષની પર્યાય છે માટે જાણે છે કે નિર્જરાની પર્યાય છે માટે જાણે છે એમ નહીં, એ જાણવા વાળી પર્યાય છે એ પણ સ્વતઃ, એ પણ એ વખતે એમ જ થવાની હતી. જાણવારૂપ પર્યાય સ્વતઃ થવાની જ છે તે થાય છે. શું કીધું? નિર્જરા અને મોક્ષની પર્યાય તો તે કાળે વિદ્યમાનપણે છે, એ જે પર્યાય થઈ તે થઈ. હવે એને જ્ઞાન જાણે છે એમ આપણે કહીએ. જેમ પેલા અગાઉ રાગની વાત આવી હતી કે જયારે રાગ થાય છે તો તે જ સમયે રાગને જાણવા વાળી પણ પર્યાય છે, એ વખતે જ્ઞાન રાગને જાણે છે. એ રીતે અહીંયા આ મોક્ષની પર્યાય થઈ છે તો એ વખતે, અથવા તો નિર્જરાની પર્યાય થઈ છે તો એ થઈ છે, એ વિદ્યમાનપણે છે, એ છે તો એને એનું જ્ઞાન થાય છે. એટલે કે એ વખતે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે, એ વખતે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે. એટલે એ જ્ઞાનની પર્યાય જે થઈ એ પણ સ્વતઃ થઈ, એ પર્યાયને કોઈ ઉત્પન્ન કરનાર નથી, અને એ પર્યાય પણ કોઈ કારણે થઈ છે એમ નહીં. એટલે કે પેલી મોક્ષની પર્યાય થઈ છે એટલે એને જાણવા વાળી થઈ, અથવા તો નિદ્રાની પર્યાય થઈ છે એટલે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય થઈ એમ નહીં. એટલે કે છે કે આપણે એમ કહીએ કે આ નિર્જરા અને મોક્ષની પર્યાય તો તે કાળે વિદ્યમાન પણે છે, તેને જ્ઞાન જાણે છે એમ કહેવાય, આપણે એમ કહીએ. બાકી જાણવાની પર્યાય એટલે જે આ મોક્ષની પર્યાયને નિર્જરાની પર્યાયને જાણે છે, જાણવા વાળી પર્યાય, એ પણ તે કાળે તે રીતે જ સત છે. એક સમયની છે પણ તે પણ તે રીતે જ એ સત છે, અને એ સ્વતઃ ઉત્પન્ન થઈ છે. નિર્જરા અને મોક્ષ છે માટે જાણનારી પર્યાય છે એમ નથી. જેને જાણે છે એ છે એટલે એ છે એમ નહીં. એનું ઉત્પન્ન થવું એટલે કે એ જ્ઞાનની પર્યાયનું ઉત્પન્ન થવું સ્વતંત્રપણે છે, પોતાથી છે. એ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ એના સટકારકો એના પોતાના, એને કોઈએ ઉત્પન્ન નથી કરી, અથવા તો એને એવો આધાર પણ નથી કે અહીંયા નિર્જરાની પર્યાય થઈ છે માટે એને જાણવા વાળી પર્યાય થઈ છે એમ પણ નથી. એ જ્ઞાનની પર્યાય એ સ્વતઃ સ્વતંત્રપણે પોતે પોતાથી એ વખતે ઉત્પન્ન થઈ છે કે જે નિર્જરાની પર્યાયને જાણે છે અને મોક્ષની પર્યાયને પણ જાણે છે. આ ઘણી સૂક્ષ્મ વાત કરી આપણે ગઈ વખતે, સ્વાધ્યાય વખતે વાત કરી હતી કે હવે આ ઘણી સૂક્ષ્મ વાત આવવાની છે, એ આ વાત સંબંધી આપણે કહ્યું હતું. હવે આગળ કહે છે કે ભાઈ આ તો સતને સતપણે અહીં સિદ્ધ કરે છે. એક સમયની પર્યાય છે, એક સમયની પર્યાય જ્ઞાનની પર્યાયની વાત કરતા હોઈએ તો એ પણ એક સમયની છે, અને નિજરાની પર્યાયની વાત કરતો હોય, મોક્ષની પર્યાયની વાત કરતો હોય, પર્યાયની ગમે તે પર્યાયની વાત કરતો હોય, પર્યાય એક સમયની, પછી એવી ને એવી બીજી થાય, પણ એક પર્યાય એક સમયની હોય. એક સમયની પર્યાય છે, પર વસ્તુ છે, છે એને જ્ઞાન જાણે છે એમ ભલે કહીએ, વાસ્તવમાં તો જાણે છે એ પર્યાય પણ તે કાળે સતત છે. પર વસ્તુ છે, પર્યાય છે, માટે એને જાણે છે એમ નથી. એ પરને જાણે તો પર વસ્તુ છે માટે જાણે છે એમ નથી. જ્ઞાનની પર્યાય એ પરને જાણે તે કાળે એ પર વસ્તુ છે માટે એ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ છે એમ નથી. જો દ્રવ્યની સ્વતંત્રતાની વાત તો આપણે સમજ્યા હતા, અહીંયા પર્યાયની સ્વતંત્રતાની વાત ચાલે છે કે પર્યાય છે તે નિરપેક્ષ છે, પર્યાય છે તે નિરપેક્ષ છે, એને અપેક્ષા નથી. અહીંયા કઈ પર્યાયની વાત કરી રહ્યા છીએ? જ્ઞાનની પર્યાયની વાત કરી રહ્યા છીએ કે જ્ઞાનની પર્યાય જે જાણવા વાળી પર્યાય છે, તો એ જેનું જ્ઞાન કરે છે તો એની એને અપેક્ષા છે એમ નથી. એ જ્ઞાનની પર્યાય તો એને સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એ જ કાળે એ જ્ઞાનની પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે એમ નથી કે પર વસ્તુ છે માટે થઈ છે પર્યાય એમ નથી. પર્યાયની ઘણી બધી સ્વતંત્રતા લીધી છે અને છતાંય પાછું ક્રમબદ્ધ જે છે, ક્રમબદ્ધ તો ક્રમબદ્ધ જ રહે છે. અહીંયા વિચાર કરવા જેવો છે કે એમાં પાછું ક્રમબદ્ધને ક્યાંય વાંધો આવતો નથી. એ ક્રમબદ્ધમાં જ બધી પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે કે જ્ઞાનની પર્યાય જે સ્વતંત્રપણે સ્વતો ઉત્પન્ન થાય છે, એ પર્યાય એ વખતે ઉત્પન્ન થઈ છે. એ આ સામે પર છે એને જાણે છે, એટલે પેલું પર છે માટે ઉત્પન્ન થઈ છે એમ નથી. એ પર છે અને પરની પર્યાયો જે થઈ રહી છે એને આ જ્ઞાનની પર્યાય જાણે છે. એ વખતે પરનું કારણ પર, પરની પર્યાય થાય એ પરને કારણે, આ બાજુ જ્ઞાનની પર્યાય થાય એ સ્વતંત્ર રીતે થાય. બધું જ સ્વતંત્ર છે. જ્ઞાનની પર્યાય પર દ્રવ્યને જાણે છે એટલે પર દ્રવ્યને જાણે તો પર દ્રવ્યની પણ કોઈક એક પર્યાય તો હોય ને. એ જ્ઞાનની પર્યાય પર દ્રવ્યને જાણે તો પર દ્રવ્યની પણ પર્યાય હોય કે ન હોય. દાખલા તરીકે એક માટીમાંથી ઘડો બની રહ્યો છે તો એ માટીની કેટલી બધી પર્યાયો દરેક સમયની થતી હોય અને એ દરેક સમયની પર્યાયને આ જ્ઞાનની પર્યાયો પણ થતી 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 એને પણ એ જ વખતે એમ જ જાણે છે. આટલી બધી સ્વતંત્રતા પર્યાયની અહીંયા સમજાવી છે. અને છતાંય બધી જ પર્યાય ક્રમબદ્ધ છે. છતાં પણ બધી જ પર્યાય ક્રમબદ્ધ છે. આવી સૂક્ષ્મતાની વાત તીર્થંકર ભગવાનના જ્ઞાનમાંથી આવી હોય તો જ એ કહી શકાય, અન્યથા હોય નહીં. ગુરુદેવ તો પૂર્વનું બધું લઈને આવ્યા હતા એટલે આવી વાત એ આપણને આપી શકે. બહુ સૂક્ષ્મ વાત છે, ઘણું સમજવાનું છે. આપણે લઈએ ફરીથી કે ભાઈ આ તો સતને સતપણે અહીં સિદ્ધ કરે છે. એક સમયની પર્યાય છે, પર વસ્તુ છે, એ છે એને જ્ઞાન જાણે છે એમ ભલે કહીએ, વાસ્તવમાં તો જાણે છે એ પર્યાય પણ તે કાળે સત જ છે. પર વસ્તુ છે, પર્યાય છે માટે એને જાણે છે એમ નથી. જે છે તેને તે કાળે તે જ પ્રકારે જાણે એવી જ્ઞાનની પર્યાય સ્વયં સત છે. બીજી ચીજ છે માટે એને જાણે છે એમ નથી. જાણવાની પર્યાય બીજી ચીજની અપેક્ષા રાખતી નથી. જ્ઞાનની આ પર્યાય છે તે નિરપેક્ષ છે. જાણવાની પર્યાય, આ જાણવા વાળી પર્યાય જે જ્ઞાનની પર્યાય છે એને બીજી ચીજની અપેક્ષા નથી. એ બીજી ચીજની અપેક્ષા રાખતી નથી. પોતે પોતાના ક્રમમાં જાણવાપણે પોતાથી જ વિદ્યમાન છે. એટલે પોતે પોતાના ક્રમમાં જ છે, ક્રમબદ્ધમાં રહીને એવી પર્યાય એ વખતે ઉત્પન્ન થાય છે. ક્રમબદ્ધપણું પણ કાંઈ તૂટતું નથી અને છતાંય એ વખતે એવી જ પર્યાય હોય છે. બીજાને જાણે છે એમ કહીએ એ તો વ્યવહાર છે. ઘણી સૂક્ષ્મ વાત છે. અહીં ચાર બોલ લીધા છે, હવે બાકી શું રાખ્યું? બંધ, મોક્ષ, ઉદય અને નિદ્રાને તે કાળે જ્ઞાન જાણે જ છે. આ ચારે ચારની વાત લઈ લીધી, ચારે બોલ લીધા અને સમજાયું કે બધાને જ્ઞાન જાણે જ છે. રાગ બંધ થાય છે તેને તે કાળે જ્ઞાન પોતે પોતાથી જ જાણતું થકું પ્રગટ થાય છે. રાગ ને બંધ છે માટે એને જાણે છે એમ એને અપેક્ષા નથી. કોને? જ્ઞાનને. જ્ઞાનને એટલે કે જ્ઞાનની પર્યાયને એવી અપેક્ષા નથી કે રાગ થાય તો એને જાણે એમ નહીં. આ તરફ રાગ થાય છે અને એ જ સમયે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય પણ છે. અને છતાં પણ એ જ્ઞાનની પર્યાય છે તે રાગથી નિરપેક્ષપણે છે. રાગની એને અપેક્ષા નથી. રાગની અને બંધની એને અપેક્ષા નથી. રાગની અને બંધની અપેક્ષા રાખીને જાણવાની પર્યાય થાય છે એમ નથી. એને રાગની કે બંધની પર્યાય થાય ત્યારે જાણે એમ નથી. એ જાણવા વાળી પર્યાય સ્વતંત્ર રીતે જ ઉત્પન્ન થાય છે. આગળ 186 માં પાના ઉપર કહે છે કે વાસ્તવમાં એને જ્ઞાન જાણે છે એમ કેવું એ વ્યવહાર છે. જો હવે બીજી વાત પણ પાછી સાથે યાદ કરાવી દીધી કે આને જ્ઞાન જાણે છે એમ કેવું પણ વ્યવહાર છે. અનંત ગુણ, અનંતી પર્યાય, બંધ, મોક્ષ આદિને તે કાળે જ્ઞાનની પર્યાય તે પ્રકારે જાણે એ રીતે જ તે સ્વતઃ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, આવી વાત છે. દિગંબર આચાર્ય શું કહે છે એ તો જો તું, કરતા તો નહીં પણ ખરેખર તો એનો જાણનારે નહીં. અહીંયા તો એટલી બધી વાત કરી છે, પરનો કરતાની ક્યાં વાત કરે છે? પરનો કરતા તો નહીં પણ પરનો ખરેખર તો એ નિશ્ચયથી તો જાણનારો પણ નહીં, નિશ્ચયથી તો એ પોતે સ્વનો જાણનારો જ છે. પરનો જાણનારો જે કયો એ તો વ્યવહારથી કયો છે. જાણનારી પર્યાય, જાણનારી જ પર્યાય, જાણકને જાણનારને જાણતી સતપણે ઉત્પન્ન થાય છે. આ જાણનારી પર્યાય પોતે સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. જેને જાણવું છે એને જાણે છે અને એને જ જાણવા રૂપે એ પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. છતાંય જેને જાણે છે એની એને અપેક્ષા નથી. કહે છે કે તો અહીં બંધ, ઉદય આદિને જાણે છે એમ વ્યવહાર સિદ્ધ કર્યો છે. એમ કહ્યું ને કે આ જ્ઞાન છે તે આ બંધને જાણે, મોક્ષને જાણે, નિર્જરાને જાણે, બધાને જાણે એમ કહ્યું ને, તો કે એ પણ અહીંયા તો વ્યવહારની વાત છે ને, એ વ્યવહાર અહીંયા સિદ્ધ કર્યો છે. જાણવાની પર્યાય તે બંધ, મોક્ષ આદિ જે પર્યાય તથા અનંતા ગુણોની અનંતી પર્યાય અનુક્રમે ઉત્પન્ન થાય છે તેને તે કાળે તે પ્રકારે જ્ઞાન જાણે છે એમ કેવું એ વ્યવહાર છે. જ્ઞાન પરને જાણે કે પોતાને થતા શુભ ભાવને જાણે એ બધું વ્યવહાર જ છે. જ્ઞાન તો પોતાને સ્વને જ જાણે એ જ નિશ્ચય છે, ગુરુદેવનું એમ કેવું છે. એટલે કોઈએ એક સરસ પ્રશ્ન કર્યો છે અહીંયા કે આ જાણવું એમાં ગર્ભિત કરતા પણ આવ્યું કે નહીં. આ જાણવું એમાં ગર્ભિત કરતા પણ આવ્યું કે નહીં, એટલે આ પ્રશ્નમાં શું કહેવું છે કે જાણવાનું તો થાય છે ને, એટલે જાણવારૂપ કાર્ય તો થાય છે ને, તો એ એ આત્માનું ગર્ભિત કરતા પણ ખરું કે નહીં, સમજવા માટેનો પ્રશ્ન કર્યો છે. સારો પ્રશ્ન કર્યો છે કે જાણવાનું કાર્ય તો થાય છે ને, એ અપેક્ષાથી જો વિચાર કરીએ આપણે, તો કે જાણવું એમાં ગર્ભિત કરતા પણ આવ્યું કે નહીં. ગુરુદેવે સરસ ઉત્તર આપે છે કે જાણવાનું કરવું એમ પણ નહીં, જાણવાનું કરવું એમ પણ નહીં. હું જાણવાનું કરું છું તો પછી કરવા પણ ભાવ આવે, એટલે ગુરુદેવ એમ કહે છે કે જાણવાનું કરવું એમ પણ નહીં. એ જાણવાની પર્યાય તે કાળે સહજપણે સતરૂપ છે અને થાય છે, એક પણ પર્યાયને દ્રવ્ય કરે નહીં. જીવ દ્રવ્ય આ હું, આત્મદ્રવ્ય હું, જાણવાની પર્યાયને કરું એમ નહીં. જાણવાની પર્યાય સ્વતંત્ર રીતે થાય છે, દ્રવ્ય કરતું નથી એમ અહીંયા કહેવું છે. એટલે કરતા પણ જાણવામાં દ્રવ્યનું નથી, એટલે જીવનું નથી. કે છે કે જાણવાનું કરું એમ પણ નહીં, એટલે એ જાણવાની પર્યાય તે કાળે સહજપણે જ સતરૂપ છે અને થાય છે. હવે આવું છે ત્યાં મેં આ કર્યું ને તે કર્યું, મેં છોકરાને પાળ્યા ને પોષ્યા ને મોટા કર્યા ને વેપાર ધંધા કર્યા ને પૈસા રેડ્યા ને આ બધું ક્યાં રહ્યું? આ તો બધી મિથ્યા કલ્પના છે, બધું ગપે ગપ. ગુરુદેવ તેને ગપે ગપ કહે છે. હવે જ્યાં પોતાની નિર્જરા અને મોક્ષની પર્યાયને પણ જાણવાનું કામ કરે છે એમ પણ કથન માત્ર છે, કેમકે એ પણ વ્યવહારથી કહેવાયું છે. ખરેખર તો નિશ્ચયથી તો એ પોતે પોતાને જાણે છે, બીજું કાંઈ કરતો નથી. અને એ કંઈ કરવું છે પોતાને જાણે એમ કહીએ તો એ પણ કંઈક કરવું છે, એમાં ક્યાં કરતા પણ છે? પોતે પોતાનામાં રહ્યો છે, પોતે પોતાનામાં રહ્યો, પોતે પોતાનામાં રહીને પોતાને જાણે છે, તેમાં ક્યાં કંઈ કરવા પણ આવ્યું? એ તો સહજ સ્થિતિ છે. નિશ્ચયથી તો એવું જ છે, જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન સ્વભાવે એ પોતે પોતાનું જ્ઞાન કરે છે, એનો સહજ સ્વભાવ સહજ સ્થિતિ છે, એમાં ક્યાં કરવાપણું આવ્યું? એટલે એમાં કરવાપણાનો ભાવ છે જ નહીં. એટલે કૃપાળુ દેવે જયારે કહ્યું કે પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, એટલે ખરેખર તો એ અકર્તા જ છે, એ વાત આવી ગઈ. જ્યાં પોતાની નિદ્રા અને મોક્ષની પર્યાયને પણ જાણવાનું કામ કરે છે એમ પણ કથન માત્ર છે. એટલે એમ કેવું કે નિદ્રાને જાણે છે અને મોક્ષની પર્યાયને જાણે છે એમ કહ્યું એ પણ કથન માત્ર છે, એટલે વ્યવહારથી કહ્યું છે. અને નિશ્ચયથી તો એ પોતે પોતાને જ જાણે છે. ત્યાં પછી પરને અને પર રજકણોને એટલે કે આ કર્મ અને સ્કંધને એ બધાને એ બદલાવે પલટાવે એમાં કંઈક કરે એ તો વાત જ ક્યાં રહી? બીજા પર પદાર્થોનું કાંઈ આત્મા કરે એ તો વાત રહેતી જ નથી. બીજા રજકણોનું કાંઈ કરે એને પલટાવે એની પર્યાયને બદલે આ સ્કંધની પર્યાયને બદલે એ તો વાત જ નથી. એટલે પછી આત્મા રોટલી કરે ને લાડવો વાળે ને વેપાર કરે ને આ બધું ક્યાં રહ્યું? વાત છે જ નહીં. એ તો તે સમયે તે એટલે જે રોટલી થવાની હોય તો રોટલી ને લાડવો વળવાનો તો લાડવો, જે પર્યાય જે જે સમયે જે થવાની હતી તે સત છે ને તે પ્રકારે પરિણમન થાય છે. જે જે સમયે જે જે પર્યાય થવાની હતી તે થાય જ છે. અને એ વખતે જે નિમિત્ત છે એ વખતે જે નિમિત્ત હાજરમાં જે છે એને આપણે એમ કહી દઈએ કે એણે કર્યું, પણ ખરેખર કઈ એ કરે છે એમ થોડું છે. કોઈ રોટલી કરે છે તો આપણે એની ઉપર ઉપચારથી એમ કહીએ કે ભાઈ એ બેન રોટલી કરે છે, પણ એ તો ઉપચાર થયો, વ્યવહાર નહીં. એ વ્યવહાર પણ નહીં, ઉપચાર. એટલે આત્મા રોટલી કરે એ તો વાત જ નથી. આત્મા જ્ઞાન સિવાય કાંઈ કરતો જ નથી. એટલે કહે છે કે એ પ્રમાણે પરિણમન થાય છે અને એવા એ પ્રમાણે એનું પોતાનું પરિણમન થાય છે. દરેક પદાર્થનું પોતાનું પરિણમન એ પ્રમાણે થાય છે તો પછી એમાં તારા હેતુની ક્યાં જરૂર છે, ક્યાં અપેક્ષા છે? અને તે કાળે જ્ઞાન તેને એમ જ જાણે છે એમાં એની ક્યાં અપેક્ષા છે? એટલે કે જે થાય છે, જે રોટલી થાય છે એ વખતે જ્ઞાન એને જાણે છે તો એ રોટલી થાય છે એટલે જાણે છે, રોટલીની અપેક્ષા નથી. કોઈ પણ કાર્ય થાય છે એને જયારે જ્ઞાન જાણે છે ત્યારે એ વસ્તુ જે થઈ રહી છે એની જ્ઞાનની અપેક્ષા નથી, કેમ કે જ્ઞાનની પર્યાય તો સ્વતંત્ર સ્વપણે પોતે સ્વતઃ ઉત્પન્ન થાય છે, તેની અપેક્ષા છે જ નહીં. જૈન તત્વ ખૂબ ગંભીર છે ભાઈ. અહીં તો સિદ્ધ કરવું છે કે ભગવાન તું જ્ઞાન છો તો તું એને એટલે કે આ બંધ મોક્ષ આદિ બધાને તું જાણે છે, બસ એટલું એટલું રાખ. પણ પછી એમ પછી આગળ નહીં વધી જા કે તું પરને કરે ને પરને વેદે, ભગવાન એ તારું સ્વરૂપ નથી, એ તારું સ્વરૂપ જ નથી, આવો માર્ગ છે. બહુ સરસ વાત કરી, દ્રવ્યની સ્વતંત્રતાની વાત હતી, પર્યાયની સ્વતંત્રતાની વાત અને પર્યાયની નિરપેક્ષતાની વાત અહીંયા પછી કરી. સ્વતંત્રતાની તો ઉત્પાદ અપેક્ષા એ સ્વતંત્રતાની વાત, પણ પર્યાયની અહીંયા નિરપેક્ષતાની વાત કરી કે જે જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે એ પણ નિરપેક્ષ છે. બહુ ઊંચી વાત આમાં ગુરુદેવે કરી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ. Yeah.